તારીખ 22/10/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 530 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 232
સામાન્ય બુદ્ધિમાં તો આત્મા કાંઈ ને કાંઈ કામ કરી રહ્યો છે એવું જોવામાં આવે છે. એવો પ્રકાર છે કે આત્મા જગતના અનેક કાર્યો કરે છે, પોતાના લૌકિક વ્યવહારના કાર્યો કરે છે, દેહાદીના કાર્યો કરે છે, કુટુંબ પરિવારના સમાજના એવા ઘણા કાર્યો આત્મા કરે છે, છતાં પણ વાસ્તવિકપણે કાર્ય રીતની મર્યાદા કેટલી છે એ જાણવાનો ગાંધી ત્યારે શ્રીમદજીએ આપણા કાર્યને કરવાની મર્યાદાને બે વિભાગમાં વહેંચી છે. એના કાર્ય એક જ્ઞાન દશાના ભાગ અને એક અજ્ઞાન દશા. જ્ઞાન દશામાં જે કાર્ય કરે છે અને અજ્ઞાનમાં જે કાર્ય કરે છે એમાં ફેર હોય છે. જો કે સામાન્યપણે વિચારવામાં આવે તો પ્રત્યેક પદાર્થના કાર્યના ક્ષેત્રની મર્યાદા એના સ્વચતુષ્ટયથી બહાર નથી. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એનું જે સ્વચતુષ્ટય રૂપે પોતાનું સ્વરૂપ છે, ક્ષેત્રથી પોતાના ક્ષેત્રની બહાર નથી, પર્યાયથી પોતાના પર્યાયની બહાર નથી, સ્વભાવથી પોતાના સ્વભાવની બહાર નથી, વસ્તુથી પોતાના વસ્તુની બહાર નથી. આ સામાન્ય સિદ્ધાંત છે. પણ જ્યારે પ્રશ્ન આત્માનો છે ત્યારે બહુ વિચિક્ષણતાથી પોતે ઉત્તર આપે છે કે જ્ઞાન દશામાં આત્મા શું કરે છે. કે જ્ઞાન દશામાં એટલે પોતાના સ્વરૂપના યથાર્થ બોધથી ઉત્પન્ન થયેલી દશામાં, જેમાં પોતાના દ્રવ્યક્ષેત્રકાળ ભાવનું જ્ઞાન છે, યથાર્થ બોધ છે એટલે પોતાના દ્રવ્યક્ષેત્રકાળ ભાવનું જ્ઞાન છે અને પોતાના સ્વભાવ અને પરિણામ સ્વભાવની મર્યાદાનું પણ જેમાં જ્ઞાન છે, અને એવી મર્યાદાવાળો હું એવો જેમાં બોધ છે એને જ્ઞાન દશા કહેવામાં
આવે છે. મર્યાદા દેવની મર્યાદા અને પર્યાય મર્યાદા
બધું આવે છે. જ્ઞાન દશામાં બધું આવે છે. જ્ઞાન દશામાં પ્રમાણ જ્ઞાન પણ છે, નિશ્ચયનું પણ જ્ઞાન છે અને વ્યવહારનું પણ જ્ઞાન છે. ખૂબ પ્રમાણ જ્ઞાન કહેતા એ બંને એમાં આવી જ જાય છે. પણ એમાં મુખ્ય એવું પોતાના સ્વરૂપ તરફનું વર્ણન છે, ગૌણ પણ એ પર્યાય તરફનું વર્ણન છે અને સ્વભાવ સ્વરૂપનું જ્ઞાન સ્વભાવનું જ્ઞાન એવું છે કે પોતે સ્વભાવ કરેલ નથી એ પરિણમી શકે છે. સ્વભાવ વડે કરીને સ્વભાવ દ્વારા વિભાવ કરેલ નથી એ પરિણમી શકતો નથી. માને તો જ્ઞાન છે, જ્ઞાને તો જ્ઞાન છે, પરિણમી શકતો નથી એવું જે સ્વસ્વરૂપનું જ્ઞાન એને જ્ઞાન દેખા કરવામાં આવે છે. એવા પોતાના સ્વરૂપના યથાર્થ બોધથી ઉત્પન્ન થયેલી દશામાં તે આત્મા નિજ ભાવમાં એટલે જ્ઞાન દર્શન અને સહજ સમાધિ પરિણામનો કરતા છે. ત્યારે એ પોતાના શુદ્ધ દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામનો કરતા છે, એને કરે છે. એથી આગળ એનું કાર્યક્ષેત્ર વિભાવ પરિણામ એનું કાર્યક્ષેત્ર નથી. આ મર્યાદા પામે દીધી જ્ઞાન દર્શન.
તો
શુદ્ધ પર્યાય પરિણમવાના સ્વભાવ વાળો છે, એટલે શુદ્ધ પરિણામ પરિણમનશીલ સ્વભાવ છે. જૂનું દ્રવ્ય છે એવું પરિણમવાનું જેનું શીલ નામ સ્વભાવ કયું છે એવો સ્વભાવ છે, અને સ્વભાવની પરિણમવાની મર્યાદા અહીંયા પૂરી થાય છે. તેથી બહાર જાય છે તે વિભાવમાં જાય છે, પણ સ્વભાવને પરિણમવાની મર્યાદા અહીં સુધીની જ છે એમ જ્ઞાનીનો અનુભવ છે. જ્ઞાની એ અનુભવમાં જાગૃત છે, અને તેથી એમની પોતાની દિશામાં થતો જે આંશિક વિભાવ તે થતો હોવા છતાં એના જ્ઞાતા રહે છે અને કરતા છતાં નથી. આવી અલૌકિક અને વિશિષ્ટ પ્રકારના પરિણમનનો પ્રકાર છે એને સ્પષ્ટ કર્યો છે શ્રીમદજી. અજ્ઞાન દશામાં ક્રોધ માન માયા લોભ એ અધિક પ્રકૃતિનો કરતા છે, એવા પ્રકૃતિરૂપ ભાવ પ્રકૃતિનો કરતા છે એટલે એવા પ્રકૃતિરૂપ ભાવ એ ભાવનો કરતા થઈને પરિણમે છે, એમાં એકત્ર ભાવે પરિણમે છે, અભેદ ભાવે પરિણમે છે, તન્મય થઈને પરિણમે છે, અને એને પણ એમ જ ભાષે છે આ કાર્ય હું ખરેખર કરું છું, કરવા ધારું ત્યારે કરું છું, ન કરવા ધારું ત્યારે નથી કરતો, એમ પોતે કરતા થઈને પ્રેમે છે, તેથી એને કરતા કહેવામાં આવ્યો છે. એના પરિણામરૂપ કાર્ય હોવાથી આવ્યો છે, પણ કરતા થઈને પરિણમે છે એ જ્ઞાન દશામાં તેનો કરતા થયા વિના પરિણમે છે એ વચ્ચેનો તફાવત સમજવા જેવો છે. એના કરતા કોઈ વાર તો અજ્ઞાની કરતા જ્ઞાનીનો વિભાવ વધારે છે એમ પણ દેખાય, સ્પષ્ટપણે દેખાય વચનથી ચેષ્ટાથી વિશિષ્ટપણ છે, અને એની એક અસાધારણ શિક્ષાર્થનો ચમત્કાર છે. અને તે ભાવના ફળનો ભોગતા થતા અજ્ઞાન દશામાં તે ભાવનો ફળ તે ભાવના ફળનો ભોગતા થતા પ્રસંગવશાત જ્યારે એના ફળ આવે છે ત્યારે બહારની અંદર પોતાના સિવાય બહારના પ્રસંગો ઘટપટ આદિ બીજા પદાર્થોના કાર્ય કરતો નિમિત્તપણે જોવામાં આવે છે. નિમિત્તપણે કરતા છે એટલે બીજા પદાર્થોનો કાર્ય કરતો હોય એમ જોવામાં આવે છે, અર્થાત એનો અર્થ કરે છે કે નિમિત્તપણે કરતા છે એટલે શું કે ઘટપટ આદિ પદાર્થના મૂળ દ્રવ્યનો તે કરતા નથી, મૂળ પદાર્થને પરમાણુને તે ઉત્પન્ન કરે છે, કોઈ એક પરમાણુને જીવ ઉત્પન્ન કરે છે એવું ક્યાંય બનતું નથી. પરંતુ તેને કોઈ આકારમાં એટલે પર્યાયાંતર લાવવાનું ક્રિયા છે એમાં એનું નિમિત્ત પણ છે. માટી પડી હતી એમાંથી ઘડાનો આકાર થયો, સૂત્ર એમાંથી તાણા માણા જોડીને વસ્ત્રના આકારે સૂત્ર થઈ ગયું, એમાં કોઈ ને કોઈ આત્માનું નિમિત્ત ત્યાં જોવામાં આવે છે. છે એના ફળ સ્વરૂપે છે. એ ફળમાં લીધું છે, કર્તાપણામાં ના લીધું, એ ભોગતાપણામાં લીધું. કેમ એમ લીધું? એક એક વાતમાં વિશેષણતા છે કે એ પદાર્થને કરતો નથી પણ પૂર્ણ કર્મના ઉદયમાં એ પરિસ્થિતિ થાય છે. એટલે પૂર્ણ કર્મના ફળનો ભોગતા ત્યાં એને ગણીએ છીએ, કરતા નથી ગણતા. તે ભાવનો ફળનો ભોગતા થતા એ પૂર્વકર્મનો ઉદય આવે. કોઈ માણસની કોઈ કાર્યની ઈચ્છા હોય પણ પૂર્વકર્મનો ઉદય ન હોય તો એ ઈચ્છા અનુસાર તે કામ કરી શકતો નથી. કેમ કે ખરેખર તો કરી શકતો જ નથી, પણ કરી શક્ય છે એવું જ્યારે દેખાય છે ત્યારે એમ જાણવું કે પૂર્વકર્મને લઈને પૂર્વકર્મ એ પ્રકારે ઉદયમાન છે, માટે એ કાર્ય સંપન્ન થયું છે. એ કાર્ય સંપન્ન ન થયું હોય તો પૂર્વકર્મ નથી. વર્તમાન પ્રયત્નથી કરી શકાય છે એવું ખરેખર વસ્તુનું સ્વરૂપ નથી. એટલે એને ફળના આરે જોડી દીધું. જે બાહ્ય કાર્ય કરે છે જીવ, એને પૂર્વકર્મના ફળ સાથે સંબંધ છે, વર્તમાન પરિણામની સાથે એને સંબંધ નથી. એમ લઈ લીધું. કેમ કે મોટાભાગના કાર્યો ઈચ્છા પ્રમાણે થતા જોવામાં આવતા નથી. એ જે પાછળ તેની દશા થઈ તેને જૈન કર્મ કહે છે. કારણે આ કાર્ય કર્યું, શુભ થી અશુભ એવું કોઈ કર્મ કર્યું એમ કહેવામાં આવે છે. જૈન દર્શનમાં શાસ્ત્ર પરિભાષામાં એને કર્મ કહે છે. વેદાંત એને ભ્રાંતિ કહે છે. વેદાંત એટલા માટે ભ્રાંતિ કહે છે કે કોઈ બીજી ચીજ છે નહીં, પછી તો બીજું કાર્ય કર્યું એ વાત ક્યારે? જગતમાં કોઈ બીજી ચીજ હોય તો એનું કાર્ય કર, પણ જગતમાં તો બધું મળેલું એ આત્મા છે, એ પરબ્રહ્મ છે, બીજી ચીજ જ નથી. બીજી ચીજની કલ્પના એ દ્વૈતની કલ્પના એ ભ્રાંતિ છે એમ કે છે. એટલે વેદાંત એને ભ્રાંતિ કહે છે.
બધું ભ્રાંતિ
છે એમ કે છે. સ્વપ્નમાં તમને ઘણું દેખાય તો એમ કે છે, એને અંદાજ તો આપે છે. તમને એવું સ્વપ્ન આવે કે તમે આકાશમાં એક ઊંચા પ્લેનમાં ઉભો છો, બહુ ઊંચી સ્થાનમાં, અને નીચે જોવો છો ત્યારે તમને આખી સૃષ્ટિ દેખાય છે, આખી પૃથ્વીનો ગોળો દેખાય છે. જાગીને જ્યારે તમે જોવો છો ત્યારે તમને એમ લાગે છે કે ખરેખર આવું કાંઈ બન્યું નથી, હું પ્લેનમાં ઉપર ગયો નથી, મને કાંઈ દેખાણું એ વાત પણ કાંઈ બની નથી. એમ તમે આત્મામાં જાગૃત થાવ, બ્રહ્મમાં જાગૃત થાવ, તો તમને એમ લાગે કે આ જગત કાંઈ છે નહીં, જગત વિસ્મૃત થઈ જશે. તમે બ્રહ્મમાં તલ્લીન થઈ જશો, આત્મનિષ્ઠ થઈ જશો, જગત છે એ ભૂલાઈ જશે. તો શું કહે, તો કાંઈ મારા આત્મા સાથે એને સંબંધ નથી, રોગક્ષેત્રકાળ ભાવથી આત્મા સાથે સંબંધ નથી, માટે નથી એમ માનો. એમ માનવું ઠીક છે, સંબંધ નથી માટે નથી એમ માન, પણ સંબંધ નથી માટે છે જ નહીં એ પ્રશ્ન વિચાર. ભૂલવા માટે વાત સારી છે. જીવ જગતને ભૂલી શકતો નથી. જગત એટલે પોતાના ઉદય છે, પોતાની સૃષ્ટિ છે, પોતે પોતાનું માનેલું છે, એ બધી પોતાની સૃષ્ટિ. એને જીવ ભૂલી શકતો નથી, એને ભૂલવા માટે એ સારી વાત છે. ઉત્સન્ન થવા માટે એ વાત સારી છે. સિદ્ધાંતિક રીતે યુક્તિથી ટકાતું નથી, સિદ્ધાંતના આધારે સ્થિરત્વ આવે છે. યુક્તિથી સ્થિર થવું આવે, ઉત્સન્ન થઈ શકે છે યુક્તિથી, સ્થિર થવું એ બીજી વાત છે. પાછું વળવું તો મળી શકે.
અજીવવાદી પદાર્થ પદાર્થ પ્રજીવવાદી પદાર્થ પદાર્થ બ્રહ્મ સમજ
બ્રહ્મ છે કલ્પના માત્ર
બ્રહ્મ નહીં બ્રહ્મ નો અંશ છે
સિદ્ધાંતિક સ્થાપના એ રીતે છે કે એક પરમ બ્રહ્મ પરમ ચૈતન્ય સ્વરૂપે છે આ સિવાય બીજું કઈ નથી
મકાન માં બેસે છે મકાન નો ભ્રમ છે
એ ભ્રમ છે કલ્પના
મકાન નથી
ના મકાન તો તમે ને હું એમ બે નથી
આ તો ઠીક છે મકાન નથી
એટલે આમાં યોગ વાશિષ્ઠ મહારામાયણ માં લીધું છે રામચંદ્રજી રૂપે છે જો તમને તમારું બ્રહ્મ જ્ઞાન થાય તો ન તો તમારે પ્રશ્ન પૂછવાનો રહે છે ન તો મારે
જવાબ
દેવાનો રહે છે પ્રશ્ન ના ઉત્તર બંને સમાપ્ત થઈ જાય છે વિવેક ના મોટા મોટા પ્રકરણો લખ્યા છે સરવાળો પટાવી રીતે સંભાવમાં લઈ ગયા છે આત્મજ્ઞાન સંભાવ એ બધું ગુણ ની કોઈ વાત નથી આવતી પરમ ભ્રમ ને કોઈ ગુણ ની વાત નથી આવતી પણ જે જે આત્માઓ છે જીવો છે એમાં ત્રણ પ્રકાર લીધા છે સત્વ હૃદય પણ એ બધાનો સરવાળો કલ્પના મારે એ બધા મનોભેદ કલ્પના માત્ર છે સરવાળે એક ચેતન દ્વૈત જ નથી પછી એનો વિચાર ક્યાં કરવાનો
ગેરહાજરી
માં વાત કરવી ખોટી પછી એ લોકો શું સમજે છે શું કહેવા માંગે છે એ તો સામે બેસીને નક્કી કરવું જોઈએ તો એને જેટલું સમજણ હોય એ પોતાને વ્યક્ત કરી શકે માણસો શાંત સંત પ્રકૃતિ ના મુક્ષતા વૈરાગ્ય એવા જીવો પણ ત્યાં જોવામાં આવે છે એનું કારણ આ છે વેદાંત તેને જાણતી કહે છે તથા બીજા પણ તેને અનુસરતા એવા શબ્દ કહે છે બીજા સંપ્રદાયમાં પણ એવા એવી જુદા જુદા પોતાના પરિપારિભાષિક શબ્દો છે હું તો એ પ્રકારના સાંસારિક કાર્યને કાંઈ ને કાંઈ નામ આપવામાં આવે છે. એ તો નજરે સામે દેખાય, એ ઠીક છે. તમે શું કરો છો? તમે વેપાર કરો છો, તમે નોકરી કરો છો, કોઈ ગામલા બનાવે છે, કોઈ કાપડ બનાવે છે, કોઈ કાંઈ કરે છે, એને કાંઈ ને કાંઈ એમ છે. સંપ્રદાયમાં એનું કાંઈ ને કાંઈ સ્થાન કોઈ નામથી ચોક્કસ કરેલું છે. પણ વાસ્તવિક વિચાર કરીએ છીએ, જો વસ્તુના સ્વરૂપ અનુસાર વિચાર કરો, વસ્તુના સ્વભાવ અનુસાર એની વાસ્તવિકતાનો વિચાર કરવામાં આવે, તો હવે આ પોતાનો અભિપ્રાય આ વિષયની અંદર સ્પષ્ટ આપે છે શ્રીમદજી પોતે, કે મને વાસ્તવિક એમ લાગે છે કે આત્મા ઘટપટ આદિનો તથા ક્રોધાદિનો કરતા થઈ શકતો નથી. માને ભલે કે મેં ઘડો બનાવ્યો, માને ભલે કે મેં ક્રોધ કર્યો, તો બેમાંથી એક કાર્યનો એ કરતા થઈ શકતો નથી. માત્ર નિજ સ્વરૂપ એવા જ્ઞાન પરિણામ નો જ કરતા છે એમ મને તો સ્પષ્ટ સમજાય છે. જ્ઞાનામ બોલે છે, આત્માના કાર્યક્ષેત્રની મર્યાદાનો વિચાર કરતા જ્ઞાન દશામાં આમ પરિણમન છે, અજ્ઞાન દશામાં આમ પરિણમન છે, અને આ બંનેનો સરવાળો પાછો આ છે. એ વાત ચોખ્ખી કરી દીધી પોતાના અભિપ્રાય છે. એ આત્મા શું કરે છે એવા ગાંધીજીના પ્રશ્નનો ઉત્તર છે. હવે તેને કર્મ મળે છે કે નહીં એ પૂછ્યું છે. અજ્ઞાન ભાવથી કરેલા કર્મ પ્રારંભ કાળે બીજ રૂપ હોવાથી ત્યારે કર્મ બાંધા પોતાના દોષિત પરિણામથી વિભાવ પરિણામથી જે કાંઈ કર્મનો સંબંધ થયો, બંધન થયું, ત્યારે તે બીજભૂત છે, ત્યારે એને બીજ વાયવું છે, ફળ પછી આવશે. યોગ પામીને એટલે વખતનો યોગ પામીને એટલે સમય પસાર થતા ફળરૂપ વૃક્ષ પરિણામે પરિણમે છે, પછી ફળ આવે છે. અને બીજ કરતા વૃક્ષ રૂપ ફળ હંમેશા મોટું હોય છે. માણસને એમ થાય કે મેં આટલું બધું દુઃખ કેમ કર્યું, મેં આટલું બધું દુઃખ કર્યું તો કોઈ કાર્ય કર્યું હોય એવું મને લાગતું નથી. કેમ કે બહુ ભાગતો પૂર્વ જન્મના કરેલા કર્મના ફળ લઈમાં આવે છે, એટલે પૂર્વ જન્મનો વિષય વિસ્મૃત થઈ ગયેલો હોય છે. ભાવાંતર થતા આ ભાવમાં એને વિચાર કરે છે તો થાય છે, મેં આવું તો કંઈ કર્યું નથી. એવા પૂર્વમાં પૂર્ણ ફળે પણ એવી રીતે આવે છે, નહીં ધારેલું અંતુત આવે છે, નહીં ધારેલી પ્રતિકૂળતાઓ પણ આવે છે, પણ એ ફળ સ્વરૂપે અર્થાત તે કર્મ આત્માને ભોગવવા પડે છે. પછી એને અજ્ઞાન ભાવે કરનાર કર્મ ન ભોગવવાની ઈચ્છા હોય તો એમાં એનું ચાલતું નથી. જો આત્મા પોતાના સંયોગોનો કરતા થઈને કરી શકતો હોય તો એને ન જોઈએ એવા કર્મ ફળ શું કરવા ભોગવે? એને અસરો મારી દે, એને કરે છે લોકો. હવે આપણે જ્યોતિષ જોડાવો, અને આપણને જે પ્રતિકૂળતા આવવાની છે એને અગાઉથી આપણે પાણી પહેલા પાળ નાખી દઈએ, પછી પેલા લોકો તો સમજે છે કે આ માણસ શુક્ર જ્યોતિષ જોડાવે છે, કે એને પ્રતિકૂળતા જોઈતી નથી, બાંધેલા એવા કર્મના ફળ એને ભોગવવા નથી, એટલે મારી પાસે આવ્યો છે. એટલે સમજે છે કે ભૂલી ન તો આવ્યો છે, એને ફળ ફળ ભોગવા વગર ચાલે એવું નથી, છતાં નથી ભોગવવા, એ ભૂલ તો એને કરે જ છે, એટલે એને પછી વધારે ફસાવે છે. તો પછી એમ કરતું એની અંદર આ બધા ગ્રહોનું જ્ઞાન છે અને ગ્રહોનું ગણિત છે, એટલે પછી એને કાંઈ ને કાંઈ દોરા ધાગા પથરા તાવી આ તે મીટીમાં ઓલા પથરા લાલ પીળા લીલા પહેરાવે છે, કાંઈ ને કાંઈ એને ચડાવી દે છે. એમ કરે તો તને વાંધો નહીં આવે, જો એમ થતું હોય અને કરેલા કર્મના ફળ ન ભોગવતા હોય પોતા એવું કર્યા એવી મૂર્ખતામાં આવીને ભૂલો પણ કરે, કરેલા કામના ફળ ન ભોગવવા પડે એવી કુદરતના ઘરમાં અવ્યવસ્થા નથી. કરેલા કર્મના ફળ ન ભોગવવા પડે, કુદરતના ઘરમાં એ વ્યવસ્થા છે કે ગમે તે જીવ હોય, તીર્થંકર દેવ હોય તો પણ, જે પરિણામે જે કર્મ કર્યું તે એને ભોગવે છૂટકો થવાનો, વગર ભોગવે ત્રણ કાળમાં છૂટકો થાય. આ કુદરતના ધર્મમાં અફર નિયમ છે, એમાં કોઈનું કઈ ચાલે એવું ઝાડ થવું તે જુદી વાત છે, ને એમાં જોડાવું કે ન જોડાવું તે બીજી વાત છે, બે જુદી જુદી વાત છે. નહીં નહીં, ચાર તો થવાનું, જોડાવું ન જોડાવું એ બધી વખતની સ્વતંત્ર સ્થિતિની વાત છે. એ વખતની એની પોતાની સમજણ, એ વખતની પોતાની શ્રદ્ધા, પોતાનું જ્ઞાન, પોતાનું આચરણ, પોતાનો પુરુષાર્થ, એવી યોગ્યતાનું સારું કામ કરે. ઝાડ કરતા મોટું ઝાડે વાવી દે અને ઝાડને નિર્મૂળ પણ કરી નાખે, એના માટે એ સ્વતંત્ર છે. પણ ઝાડ આવવાનું નહીં, આવવાનું છે એમાં ઇન્દ્ર નરેન્દ્ર જિનેન્દ્ર કોઈનું ચાલતું નથી. અજ્ઞાની છે અને જે કરવું માંગે છે એ અજ્ઞાનપણે બાંધે છે. જ્ઞાન દશા તો કોઈ જીવને ક્યારેક થાય છે, પાછું તો અજ્ઞાનપણે બાંધે અને અજ્ઞાનપણે ભોગવે, અજ્ઞાનપણે બાંધે અને અજ્ઞાનપણે
ભોગવે.
આ ચક્કર સંસારમાં ચાલ્યા જ કરે છે. જ્ઞાનનો સત્પુરુષો એમાંથી છૂટવાનો રસ્તો બતાવે છે. જો હું આમ છૂટો છું તારે છૂટવું હોય તો આ એક રસ્તો છે, પણ એક જ રસ્તો છે, એના બે રસ્તા
નથી.
એટલી વાત સ્પષ્ટ છે. અર્થાત એ કર્મો આત્માને ભોગવવા પડે છે. જેમ અગ્નિના સ્પર્શે કૃષ્ણપણાનો સંબંધ થાય છે અને તેનું સહેજે વેદનારું પરિણામ થાય છે, અગ્નિને અડે તો દાઝે, પછી જાણે જોઈને અડે કે અજાણે અડે, અડે એટલે દાઝા વિના. આ સીધી વાત છે, આપણે ખબર નહોતી, નેત્ર તમે કઈ એવું કરવું ન બાંધે, એટલે ખબર કરવી એ તારો પહેલો ધર્મ હતો. ખબર કરવી એ તારો પહેલો ધર્મ હતો, તારો ધર્મ તું સ્વીકાર છો, એમાં કોઈ શું કરે. તેનું સહેજી વિજ્ઞાનનું પરિણામ થાય છે. તેમ આત્માને કૃતાદિ ભાવના કરતા પણ એ જન્મ જરા મરણ આદિ વેદનારું પરિણામ થાય છે. ક્રોધાદિ ભાવના કરતા પણ આથી, કેમ કે અજ્ઞાન ભાવે કરતા થઈને પરિણમે છે. માટે જ્ઞાનીને ક્રોધાદિ ભાવના કરતા પણ નહીં હોવાથી એને જન્મ જરૂર મરણ આદિ વેદનારું પરિણામ થતા નથી, એમ લેવું આને થાય છે. આ વિચારમાં તમે વિશેષ પણ વિચારશો, આ સમયની અંદર તમે થોડો વધારે વિચાર કરજો એમ ગાંધીજીને કહ્યું છે. હું તો તમને ટૂંકામાં કહું છું, લખું છું, પણ તમે વધારે વિચાર કરજો. અને તે પરત્વે કંઈ બીજા પ્રશ્નો થાય તો લખશો, કેમ કે જે પ્રકારની સમજ તેથી નિવૃત્ત થવાનું કાર્ય કરે જીવને મોક્ષ દશા પ્રાપ્ત થાય છે. જે પ્રકારની સમજ જોઈએ એવું જે કાર્ય કરવું જોઈએ તે કાર્ય કરે, સમજણ રૂપે જ્ઞાન રૂપે કાર્ય કર્યા વિના સમજની વાત લીધી છે. જે પ્રકારની સમજ જોઈએ તે પ્રકારની સમજ વિના
મોક્ષ દશાની પ્રાપ્તિ નથી. પહેલા ત્રણ પ્રશ્નનો ઉત્તર ત્યાં પૂરો થાય છે. બીજો પ્રશ્ન બે પેટા પ્રશ્નો સાથે છે કે ઈશ્વર શું છે અને તે જગત કરતા છે, ખરું છે? આ જગતના અત્યારના વિશ્વના મોટાભાગના માણસોની જે માન્યતા છે એ માન્યતા ઉપર ગાંધીજીએ પ્રશ્ન કર્યો છે કે ઈશ્વર જેવું કાંઈ છે કે નહીં જગતમાં, અને હોય તો એનું સ્વરૂપ શું છે, ઈશ્વરનું સ્વરૂપ શું છે? અને ઈશ્વરનું સ્વરૂપ જેવું તમે માનતા હોય તેવું ભલે, પણ ઈશ્વર જગતને કરે છે કે નહીં, એને જગતને કર્યું છે કે નહીં, બનાવ્યું છે કે નહીં? બહુ મોટી દલીલ જગત કરતા ઈશ્વરની માન્યતા વાળાની એ છે કે માટીમાંથી ઘોડો ઉભાર વગર વગર બનાવે બની જતો નથી. માટી જે ખેતરમાં પડી છે એના ઉપર વરસાદનું પાણી પડે તો પણ કંઈ એનો પિંડલો થતો નથી, અને વગર કુંભારે એને ઉપાડીને કોઈ ચાકડા ઉપર કુંભાર વગર ચડાવતો નથી, અને ચાકડો ફેરવીને એને ઘોડો બનાવવાની કળા જેનામાં છે એવા કુંભાર વગર એ ઘોડો પણ બનતો જોવામાં આવ્યો નથી. અત્યાર સુધી તો કોઈ બી માટીથી એની મેળે ઘોડો થયો હોય એવું મેં જોયું નથી. તો પછી એ ઘડા જેવી રામપાત્ર જેવી તેમના કુંભાર જોઈએ, અને તમે એમ કહો કે આવડું મોટું જગત બીનું એમાં ઈશ્વરની જરૂર નથી, આવી એક સચોટ દલીલ છે. એ વાત કંઈ ગળે ઉતરે એવી નથી કે બધું આપો આપ થાય છે, એ વાત ગળે ઉતરતી નથી. એનો ઉત્તર આપે છે કે અમે તમે કર્મબંધમાં વસી રહેલા જીવ છીએ. ક્યાંથી શરૂ કર્યું એમણે? જીવના સ્વરૂપથી વાત કરી કે અત્યારે જો આપણો વિચાર કરવામાં આવે તો હું અને તમે જે પૂર્વે કરેલા અજ્ઞાન ભાવે બાંધેલા કર્મના બંધનમાં પડેલા વસી રહેલા જીવો છીએ, આપણે એ મુક્ત છીએ. સ્વીકારવું પડે એવું છે કે આપણે કર્મ બંધનમાં પડેલા જીવો છીએ. તે જીવનું સહજ સ્વરૂપ એટલે કર્મરહિતપણે માત્ર એક આત્મત્વપણે જે સ્વરૂપ છે તે ઈશ્વરપણું છે. અત્યારે આપણે ઈશ્વર નથી, એમ આ દશામાં આપણે ઈશ્વરની દશામાં નથી, પણ આપણું મૂળ સ્વરૂપ શું છે એમ કહે છે કે જે કર્મબંધનમાં પડેલા અમે તમે જે જીવો છીએ તેનું સહજ સ્વરૂપ એટલે મૂળ સ્વરૂપ, અકૃત્રિમ સ્વરૂપ, સ્વાભાવિક સ્વરૂપ, વાસ્તવિક સ્વરૂપ એ તો કર્મરહિત છે. એમાં કર્મનો પ્રવેશ નથી, કર્મનો સંબંધ પણ નથી, નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ નથી કર્મનો. માત્ર એક આત્મત્વપણે, માત્ર એકલો આત્મા, શુદ્ધ આત્મા, નિર્ભેદ આત્મા, માત્ર આત્મતત્વ એવું જે એનું સ્વરૂપ છે એ આત્માનું ઈશ્વરપણું છે. એને ઈશ્વરપણું કહેવામાં આવે. અપ્પા સો પરમ અપ્પા, આત્મા છે તે પરમાત્મા છે, પણ કેવી રીતે સ્વરૂપે કરીને તે પરમાત્મા છે, સ્વરૂપે કરીને પરમાત્મા છે. અત્યારે વર્તમાન દશામાં સંસારમાં આપણું પરમાત્મા છે ને ઈશ્વર છે એમ નથી કે, પણ એ પરમાત્મા પણ જે પોતાનું સ્વરૂપ છે એને મુમુક્ષુ થઈને, જિજ્ઞાસુ થઈને જાણવાની સ્થિતિમાં પહેલા આવવું પડે છે. એ જાણતા પ્રગટ થાય છે ત્યારે એને આત્માનું ઐશ્વર્ય પ્રગટ કર્યું એમ કહેવામાં આવે છે. એ ઐશ્વર્ય પહેલા આંશિકપણે પ્રગટ થાય છે અને એ પછી ક્રમે કરીને સંપૂર્ણ ઐશ્વર્ય એ આત્માને વિશે પ્રગટ થાય છે, ત્યારે તે આત્માને ઈશ્વર ભગવાન એવા નામથી કહેવામાં આવે છે. કર્મરહિતપણે માત્ર એક આત્મત્વપણે જે સ્વરૂપ છે તે ઈશ્વરપણું છે. નાનાદી ઈશ્વરી જેને વિશે છે તે ઈશ્વર કહેવા યોગ્ય છે. જ્ઞાન આદિ ઐશ્વર્ય એટલે શા માટે એને આત્માને ઈશ્વર પણ કહ્યું કે એનામાં જ્ઞાન આદિ સામર્થ છે, ઐશ્વર્ય છે એટલે શું સામર્થ છે, શક્તિ છે, માટે એને ઈશ્વર કહેવામાં આવે છે. ઐશ્વર્ય શક્તિનો ધણી એનું નામ ઈશ્વર. જ્ઞાન વગેરે અનંત શક્તિઓ ઐશ્વર્ય જેને વિશે છે તે ઈશ્વર કહેવા યોગ્ય છે. અને તે ઈશ્વરતા આત્માનું સહજ સ્વરૂપ છે અને એનું ઈશ્વર પણ તે પ્રત્યેક આત્માનું સર્વ આત્માનું કોઈ બાદ નહીં એમાં બધા આત્માનું એ સહજ સ્વરૂપ છે. જે સ્વરૂપ કર્મ પ્રસંગે જણાતું નથી, કર્મ પ્રસંગે તો ઉદય કર્મના ઉદય પ્રસંગે પોતાને ઉદય વાળો અનુભવતા એને કર્મ પ્રસંગ કહ્યો. કર્મનો પ્રસંગ તો જ્ઞાનીને પણ છે પણ એ પોતાને ઉદય વાળો નથી અનુભવતા, એના અનુભવમાં ફેર છે. જ્યારે અજ્ઞાન દશામાં સંસારી જીવો એને જે જે કર્મનો ઉદય આવે છે ત્યારે તે ઉદય વાળો માને છે. જુઓ અમારે કેવો આકડો ઉદય આવ્યો એમ કે પ્રતિકૂળતા આવે ત્યારે, અનુકૂળતા આવે ત્યારે કે જુઓ અમારે કેવા ગુણ થયા છે, અમારે ગુણ થયા રાજી રાજી ના રહે. મારી પ્રતિકૂળતા આવે ત્યારે માંડે રોવા, અરે રે અમારે કેવો ઉદય કેવો આકડો ઉદય આવ્યો, ત્યારે પોતાના ઐશ્વર્યને ઐશ્વર્ય ઐશ્વર્યપણે હોવા છતાં એ એને જણાતું નથી, પોતાનું જ્ઞાનાદિ ઐશ્વર્ય નાશ નથી પામતું. જ્ઞાનાદિ ઐશ્વર્ય રહેવા છતાં હોવા છતાં એ કર્મ પ્રસંગે જણાતું નથી, નહીં હોવા બરાબર થઈ જાય છે. જેમ એક માણસ ઘરમાં દોલત દાટેલી હોય એને ખબર ન હોય ને જેમ દરિદ્રતાથી દીનતા કરે એવી રીતે કર્મ પ્રસંગની અંદર દીનહીન થઈને પ્રવર્તે છે. જ્ઞાનાદિ ઈશ્વરનું સ્વરૂપ છે જે સ્વરૂપ કર્મ પ્રસંગે જણાતું નથી, પણ તે પ્રસંગ અન્ય સ્વરૂપ જાણીને તે આત્માનું સ્વરૂપ નથી પણ તે ઉદયનું સ્વરૂપ જાણીને, તે જળનું સ્વરૂપ ઉદ્ગળનું સ્વરૂપ જાણીને, અથવા અન્ય સ્વરૂપ એટલે પોતાથી ભિન્ન જાણીને, પોતાના સ્વરૂપથી તદ્દન ભિન્ન જાણીને મારે લાગતું ઓળખતું નથી કાંઈ, શું મારે કાંઈ લાગતું ઓળખતું નથી એમ જાણીને જ્યારે આત્મા ભાવની દ્રષ્ટિ થાય છે એમ જાણીને જ્યારે પોતાના સ્વરૂપ પ્રત્યે દ્રષ્ટિ થાય છે ત્યારે એ દ્રષ્ટિ થયા પછી અનુક્રમે સર્વજ્ઞતા ઐશ્વર્યપણું તે જ આત્મામાં પોતાને પોતાના આત્મામાં જાણવામાં બહુ સરસ વાત દીધી છે કે જ્યારે કોઈ જીવ કર્મ પ્રસંગને અન્ય પ્રસંગ જાણે અન્ય સ્વરૂપે જાણે ત્યારે શું કોઈ જીવ સંસારમાં ઉદય વગરનો નથી, કર્મના પ્રસંગ વગરનો નથી, પણ ગમે ત્યારે કોઈ પણ ક્ષણે જ્યારે અન્ય સ્વરૂપે જાણે અને પોતાના સ્વરૂપ સાથે એને કિંચિત માત્ર સંબંધ નથી એમ જાણે શું અને જ્યારે એને આત્મભણી દ્રષ્ટિ થાય એમ જાણીને આત્મભણી દ્રષ્ટિ થાય એમ જાણ્યા વગર આત્મભણી દ્રષ્ટિ થાય કોઈ પણ બની શકવા યોગ્ય નથી. જ્યારે આત્મભણી દ્રષ્ટિ થાય છે ત્યારે જ એને પોતામાં જે સર્વજ્ઞતા આદિ ઐશ્વર્યપૂર્ણ છે તે એને જાણવામાં આવે છે અથવા અનુભવવામાં આવે છે. જાણવામાં આવે છે ત્યારે એને અનુભવ ગોચર પણ થાય છે કે ખરેખર હું એક અનંત શક્તિ વાળો પરમ ઐશ્વર્ય યુક્ત પરમ પદાર્થ છું, મારી મહેર શક્તિ જોતા મારે કોઈની અપેક્ષાનો પ્રશ્ન રહેતો નથી, હું નિરાનંદ નિરપેક્ષ તત્વ છું. પરિપૂર્ણ હોવાથી પૂર્ણતામાં કોઈની જરૂર પડતી નથી, જરૂર પડે એને પૂર્ણ કહેવા તો એવું પોતાના પૂર્ણ ઐશ્વર્ય સંપન્ન સ્વરૂપને એ પોતે અનુભવે છે. તેથી વિશેષ ઐશ્વર્યવાળો કોઈ પદાર્થ સમસ્ત પદાર્થોને નિરખતા પણ અનુભવમાં આવી શકતો નથી. અને એ અનુભવમાં એને શું જણાય છે કે મારા કરતા વિશેષ ઐશ્વર્યમાન કોઈ પદાર્થ આ જગતમાં ક્યાંય હું જોવા બેસું તો પણ મને દેખાતો નથી. સર્વોત્કૃષ્ટ માન હોય તો આ જગતમાં એક જ છું એવો એને અનુભવ થાય છે. ઘરબારનું કલકત્તામાં રહેવાનું ઠેકાણું નહોતું. શરૂઆત ધર્મશાળામાં ધર્મશાળામાં રહે માટે દુખી એ સુખ દુઃખ એ સુખી હતા અને પોતાના સુખ નો અનુભવ કરતા હતા. સુખી હતા એટલે કલ્પનામાં વિહાર નતા કરતા, પોતાના સુખ સ્વરૂપ નો સુખી થઈને અનુભવ કરતા હતા. એમ જરા ન સમજાય, સામાન્ય બુદ્ધિમાં ન સમજાય છે કે જેને રહેવાના ઘરના ઠેકાણાનો હોય, કુટુંબને રાખવાના ઠેકાણાનો હોય, કુટુંબનો વસવાટ કરવા માટે એક રૂમ લેવી કે બે રૂમ લેવી એનું ઠેકાણું ન હોય, બજારમાં વેપાર કરવા માટે બજારમાં આવવું પડતું હોય, મારે આ માલ વેચવો છે તમારે લેવો છે મારી પાસે આ માલ વેચવાનો છે તમારે લેવાનો છે, મિલવાળા સાથે સંબંધ હતો, અજમેરથી કોઈ મિલવાળા સાથે સંબંધ થયો એ નિમિત્તે એમને કલકત્તા પસંદ કર્યું. એને એમ કહ્યું હતું મારી પ્રોડક્ટ તમે તમારે વેચજો બજારમાં. દુકાન તો હતી નહીં, રહેવાની રૂમ નહોતી, બજારમાં દુકાન નહોતી. કોઈ એક સંબંધીને ત્યાં બેસતા હતા બધા બજારમાં, કોઈ જાણીતા ઓળખી ત્યાં બેસતા હતા. તો તમને થાય છે બેસતા તો ક્યાં બેસતા, ક્યાં કોઈને ત્યાં બેસતા તો થાય છે લાંબી લાંબી ગાડીઓ અને બંગલા લઈને ફરતા હોય કેમ માને માયનામાં આવે કે આમ અમારા કરતા આ સુખી છે એ કેવી રીતે માને માને કે ન માને. શાંતિ તો આત્મામાંથી આવે છે, કે બંગલા મોટરમાંથી શાંતિ આવતી નથી. એ તો હમુના છાતી ઉપર બેસી જાય છે, બંગલા મોટર તો છાતી ઉપર બેઠા. એમાંથી એના નિમિત્તે એમાંથી અશાંતિ નથી આવતી, પણ એના નિમિત્તે અશાંતિ આવે છે. શાંતિ આત્મામાંથી આવે છે, એ આવતી હતી, એ હકીકત હતી. છોકરા જેમ ફોટા ફોટા દાંત કાઢે ને રમતા રમતા, હા ફોટા ફોટા દાંત કાઢે, એને કઈ ખબર ન પડે શું દાંત કાઢવું એ શું છે. પણ જરા કપડું હારો પહેરે ત્યાં રાજી થાય, એક દાગીનો હારો પહેરે ત્યાં રાજી થાય. એમ કઈક મહિમા એમ કરીને રાજી થાય ને કઈક ગુણ એમ સમજીને રોવા આવે. બસ જ્ઞાનીની દ્રષ્ટિનો બાળક જેવું લાગે છે. ઘડી ઘડી મારા આમ તો ખોટે ખોટા ખોટો ખોટો રાજી થાય છે, કૃત્રિમ. કેમ કે એમાંથી એને ખરેખર આનંદ આવતો નથી હોતો, સુખ આવતો નથી હોતો, પણ કૃત્રિમ આનંદની કલ્પના કરે છે, આનંદ અને સુખની કલ્પના કરી કરીને હરખાય છે. એ બાળક જેમ ખોટું ખોટું કરે છે એના જેમ છે, નાની નાની જેમ એને જેમ લાગે છે કે હું બધાને મારો સુખ દેખાડું છું, હું સુખી થયો છું એ બીજાને હું જણાવું છું, બીજા પણ જાણે છે કે હું સુખી થઈ ગયો છું, પણ વાતમાં કાંઈ માલ નથી. કહે છે કે પોતાના સુખી વિશેષ ઐશ્વર્યવાળો કોઈ પદાર્થ સમસ્ત પદાર્થોને નિરખવા છતાં પણ પોતાને અનુભવમાં આવી શકે એવું નહીં. જે તે પદાર્થ પોતાને મળ્યા હોવાનું માનીને પણ પોતાની મહત્તા કલ્પે તો પણ ખરેખર પોતાથી મહાન કોઈ જગતમાં પદાર્થ છે નહીં. એટલે જ્ઞાની એમ કહે છે કે બીજા પદાર્થને લઈને જો તને મોટાઈ લાગતી હોય તો તારી મોટાઈને તો ભૂલી ગયો છો, અને જેનાથી તારી મોટાઈ નથી, તારાથી જે હીન પદાર્થ છે એનાથી તારી મોટાઈ તું માને છો, એના જેવું છે. પોતાથી પોતાની ઓળખાણ એ મોટાઈ કહેવાય કે બીજાથી પોતાની ઓળખાણ તે મોટાઈ કહેવાય? જગતમાં પોતાથી પોતાની મોટાઈ તે મોટાઈ કહેવાય. આ તો બીજાથી મોટાઈ દેખાડવી છે, આના હું આ વાળો છું, આના વાળો છું, આના વાળો છું, આના વાળો. તું તો પછી તું મોટો નથી રહેતો, તું એ બધાથી નાનો રહે છો, પછી એના વાળો તું સાચો. એમ પોતાને દીન અને હીન એમાં સ્વીકારી લેવામાં આવે છે, અને એ પોતાના મહાન ઐશ્વર્ય પ્રત્યેનો અપરાધ છે, એ જીવનો અપરાધ છે. પછી એમાંથી બીજા અપરાધ થાય છે. જેથી ઈશ્વર છે તે આત્માનું બીજું પર્યાયિક નામ છે. અમુક જે આત્માનું મૂળ સ્વરૂપે મૂળ સ્થિતિ છે એનું બીજું પર્યાયિક નામ છે, એટલે એને કારણ સિદ્ધ પર્યાય કહેવામાં આવે છે. બીજું એનું પર્યાયિક નામ છે. આ સંસારિકમાં ઈશ્વર પણ નથી પ્રગટ્યું, એટલે એને આ સંસારિક કહેવું એક એનું પર્યાયિક નામ છે, એને ઈશ્વર કહેવું એનું એક બીજું પર્યાયિક નામ છે. એથી વિશેષ સત્તાવાળો પદાર્થ બીજો કોઈ આ સિવાય પોતાના સિવાય એથી વિશેષ સત્તાવાળો પદાર્થ ઐશ્વર્યવાળો પદાર્થ કોઈ બીજો ઈશ્વર છે એમ નથી, એવા નિશ્ચયમાં મારો અભિપ્રાય છે. ચોખ્ખો લેખ છે, આ મારો અભિપ્રાય છે સ્પષ્ટ કે જગતમાં કોઈ બીજો ઈશ્વર છે, હું ઈશ્વર છું, મારા સિવાય કોઈ બીજો ઈશ્વર મારા માથે નથી. એમ કહે છે મારા માથે કોઈ ધણી નથી, મારો ધણી હું, મારો ઈશ્વર હું, મારા ઉપર કોઈ બીજો ઈશ્વર છે નહીં કે જેના ઉપર જેની મારા ઉપર સત્તા ચાલે એવો કોઈ ઈશ્વર વિશેષ સત્તા વાળો છે નહીં. એ ઈશ્વરનું સ્વરૂપ કહ્યું, એ ઈશ્વરનું સ્વરૂપ કેવી રીતે અન્ય પતિને સમજાવે છે ને, એટલે કેવી શૈલી કરી છે એમને. આમ તો ઓલા ઈશ્વર કરતા વાળા પ્રશ્ન પૂછે છે કે આત્માનું મૂળ સ્વરૂપ ઈશ્વર છે, કોઈ જગતમાં બીજો ઈશ્વર છે નહીં. તે જગત કરતા નથી, સીધો જવાબ, જગત કરતા છે
નથી.
કારણ કાર્ય પછી સમજાવશું, પણ એ જગત કરતા ઈશ્વર નથી, એ વાત સિદ્ધિ સિદ્ધિ છે, એમાં કઈ બીજો ફેર નથી. તે જગત કરતા નથી અર્થાત પરમાણુ કે આકાશ આદિ પદાર્થ નિત્ય હોવા યોગ્ય છે. કોઈ પરમાણુને રચે છે કે કોઈ આકાશને બનાવ્યું છે, એ તો નિત્ય પદાર્થ છે, નિત્ય પદાર્થ હોવા યોગ્ય છે, તેથી એને નિત્યને કોઈ બનાવે એ વાત નથી. તે કોઈ પણ વસ્તુમાંથી બનવા યોગ્ય નથી. પરમાણુ બીજી ચીજમાંથી બન્યા નથી, આકાશ પણ કોઈ ચીજમાંથી બન્યું નથી. બનાવે શેમાંથી બનાવે? શૂન્યમાંથી બનાવે કે કોઈ ચીજ પડી હોય એમાંથી બનાવે? માટીમાંથી ઘોડો બને કે શૂન્યમાંથી ઘોડો બને એમ કે છે? માટીમાંથી ઘોડો બને. તો માટીના પરમાણુને તો નિત્ય માન્યા કે ન માન્યા? ઘોડો તો અનિત્ય પર્યાય છે, પણ મૂળ દ્રવ્ય ક્યાં અનિત્ય થયું એમ કે છે? તે પરમાણુ કે આકાશ કોઈ પણ વસ્તુમાંથી બનવા યોગ્ય નથી. કદાપી એમ ગણીએ કે તે ઈશ્વરમાંથી બન્યા છે, કલ્પના કરવામાં આવે છે કોઈ ઈશ્વરમાંથી એ બધું બન્યું. શૂન્યમાંથી નહીં પણ ઈશ્વરમાંથી બન્યું. આખી સૃષ્ટિ શેમાંથી બની? જગત આથી આખું શેમાંથી બન્યું? ઈશ્વરની લીલા ઈશ્વરમાંથી નીકળી. આ ત્યાં સામે વાત આવે છે. તો તે વાત પણ યોગ્ય લાગતી નથી, એ વાત બરાબર વ્યાજબી લાગતી નથી. કેમ કે ઈશ્વરને જો ચેતનપણે માનીએ, હવે જાતિ લીધી એમણે કે જગત તો એક જાતિનું જોવામાં નથી, એટલે એ લોકો બે જાત નથી પાડતા. આમ જળની વાત કરે છે બધે કે આ જીવને જળમાં મોહ થાય છે, ફલાણું છે, ઢીકણું છે, એટલે પરસ્પર વિરુદ્ધ વાત આવે છે. પણ આમ તો પછી કલ્પના છે એમ કરીને ઉડાડી દે છે. અહીંયા એમ કહે છે કે એ ઈશ્વરને ચેતન માનીએ. હવે તમે કહો છો કે એમાંથી જગત બન્યું, તો એને ચેતન માનીએ તો તેથી પરમાણુ ને આકાશ એવા જળ વગેરે પદાર્થો કેમ થઈ શકે? ચેતનમાંથી જળ કેવી રીતે આવ્યા? કેમ કે ચેતનથી જળની ઉત્પત્તિ થવી સંભવતી નથી. ચેતન માંથી જે બને તે બધું ચૈતન્યાત્મક હોય. ઈશ્વર જો ચૈતન્ય સ્વરૂપે હોય તો બધું ચૈતન્ય એમાંથી નીપજે, આખું જગત નીપજ્યું એમાંથી હોય તો ચૈતન્ય સ્વરૂપે હોય તો જળની ઉત્પત્તિ. જો ઈશ્વરને જળ સ્વીકારવામાં આવે, હવે બીજી દલીલ લે છે કે નાના એ જળ છે તો સહેજે તે અન ઈશ્વરીય વાન ઠરે, તો એને ઈશ્વર કહેવાનું કામ છે. ઈશ્વરને જો જળ કયો તો પછી ચેતન કરતા તો જળ ઊંચું છે એ વાત, ઈશ્વર છે એ વાત, મોટો છે મહાન છે એ વાત રહેતી નથી. એ તો આપો આપ ઈશ્વર પણ ખોયું. એને ઈશ્વરને જળ કરતા કહેતા એને ઈશ્વર પણ ખોયું. તેમજ તેથી જીવરૂપ ચેતન પદાર્થની પણ ઉત્પત્તિ થઈ શકે નહીં. અને માનો કે ઈશ્વર જળ છે છતાં ઈશ્વર છે, તો એને તેમાંથી ચૈતન્ય જીવો ક્યાંથી બન્યા? જળમાંથી જીવ ક્યાંથી આવ્યો? જે જેમાં ગુણ નથી તેમાં તેનું કાર્ય તેમાં હોઈ શકે? ચેતનમાં જળનો ગુણ નથી, જળનું કાર્ય ન થાય. જળમાં ચૈતન્યનો ગુણ નથી, એમાં ચૈતન્યનું કાર્ય ન થાય. હવે એમ કહો કે જળ ચેતન ઉભયરૂપ ઈશ્વરને ગણીએ કે એમાં તો જળ ચેતન બે છે, માટે આ જગત એમાંથી જળ ચેતન આત્મા બન્યું. તો પછી જળ ચેતન ઉભયરૂપ જગત છે તે ઈશ્વરનું બીજું સ્વરૂપ ગણો. ઈશ્વરનું એવું બીજું નામ પડે અને એને સંતોષ માની રાખી લેવા જેવું થાય છે, તો પછી ઈશ્વર કહો કે આખું જગત કયો? એ કઈ વાત થઈ ગઈ. એનું બીજું નામ પડ્યું, બીજું નામ પડીને સંતોષ જ લેવો છે ને તમારે? કે એના કરતા જગતનું નામ રાખીને સંતોષ લ્યો ને? જગતને જગતનું નામ આપીને સંતોષ રાખવાને? કે જગતનું નામ રાખી ઈશ્વર, જગતનું નામ ઈશ્વર રાખીને સંતોષ લેવો, તે કરતા જગતને જગત કરવું એ વિશેષ યોગ્ય છે સંતોષ લેવા માટે. સારી વાત છે, નામ બદલીને હું તમારે કામ છે. કદાપી પરમાણુ આકાશાદી નિત્ય ગણીએ અને ઈશ્વર આદિને કર્માદિના ફળ આપનાર ગણીએ. હવે બીજી વાત, બીજી દલીલ છે એ તો બધું છે નિત્ય, પણ એનું ફળ આપવામાં ઈશ્વરની જરૂર પડે છે. ગુનો તમે કર્યો પણ ન્યાય તો ન્યાયાધીશ કરે ને એમ કે છે. એમ તમે અપરાધ કર્યો, શુભા શુભ પરિણામ કર્યા, પણ એનું ફળ તો ભગવાન આપે ને ત્યારે થાય ને એમ ગણીએ તો પણ તે વાત સિદ્ધ જણાતી નથી. એ વાત પણ સાબિત થતી નથી. કેમ કે કેટલી ઉપાધિ કરે અનંત જીવો, એ બધાના એના ફળના હિસાબ કિતાબ કરવા, સવાર બાદબાકી કરવા, ગુણાકાર ભાગાકાર કરવા, અને એ બધી ઉપાધિ એને કરવાની શું જરૂર? એ વાત સાબિત થતી જેનાથી એ વિચાર ઉપર ષડ દર્શન સમુચ્ચયમાં સારા પ્રમાણો આવતા છે. એટલે આવા જે અનિમતિના જે લોજિક છે એ સંબંધેની અંદર ષડ દર્શન સમુચ્ચયની અંદર ઘણા નિરાકરણો કર્યા છે. એટલે એમને પહેલાં એમ કહ્યું કે તમે ષડ દર્શન સમુચ્ચયના જે રવિન્દ્રાચાર્યનો ગ્રંથ છે એ એકવાર વાંચી જજો. એટલે કેટલાક તો તમારા જે પ્રશ્નો છે એના ખુલાસા તમને આપોઆપ થઈ જશે. એ બીજો પ્રશ્ન ત્યાં પૂરો થાય છે. ત્રીજો પ્રશ્ન એમણે મોક્ષ ઉપર કર્યો છે કે આ મોક્ષ શું ચીજ છે? એ કલ્પના છે કે કોઈ સ્વર્ગ છે કે શું? મોક્ષ મોક્ષ કરે છે, મોક્ષ એટલે શું છે? જુદી જુદી રીતે સૌ આસ્તિક્ય દર્શનનો મોક્ષને વિચારે છે. ખરેખર મોક્ષ શું છે એવો ગાંધીજીનો પ્રશ્ન છે કે જે ક્રોધાદી અજ્ઞાન ભાવમાં અને દેહાદીમાં આત્માને પ્રતિબંધ છે એ બંધનથી નિવૃત્ત થવું એનું નામ મોક્ષ છે. મોક્ષ એટલે મુક્ત થવું. સેનાથી કે બંધથી? બંધના પ્રકાર શું? કે અજ્ઞાન ભાવ અને દેહાદી સંયોગ એને બંધન છે, તેનાથી મુક્તિ થવી. તેને મોક્ષપદ જ્ઞાનીઓએ કહ્યું છે. જ્ઞાનીઓએ આ રીતે મોક્ષપદ કહ્યું છે, આ રીતે મોક્ષપદ કહ્યું હોય તે જ્ઞાની, અને જ્ઞાનીઓએ આ રીતે મોક્ષપદને કહ્યું છે. તે સહજ વિચારતા પ્રમાણભૂત લાગે છે, અને એ વિચાર કરતા એ વાત પ્રમાણભૂત લાગે છે, પ્રમાણસર લાગે છે. કેમ કે જીવને ક્રોધાદી અજ્ઞાન ભાવમાં એકત્વ થઈને ભાવબંધન થાય છે, અને શરીરાદીમાં દ્રવ્યબંધન થાય છે. અને તેને શરીર છોડવું છે, કોઈ આ શરીરમાં રોગ ઘણા થઈ ગયા, હવે ઘણું દુઃખદાયક થઈ ગયું, આ શરીરમાં રહેવાનો કંટાળો આવે છે, માટે છોડી દઈએ તો એમ કંઈ છૂટતો નથી. એ જીવને બંધન છે, એ દ્રવ્ય બંધન છે, અને પોતાના પરિણામની અંદર જે કાંઈ દુઃખના પરિણામ છે એની અંદર જે પ્રતિબદ્ધ થઈ જાય છે એ ભાવબંધન છે. એ બંનેથી સર્વથા નિવૃત્ત થવું, પૂરેપૂરું છૂટી જવું દ્રવ્ય અને ભાવે, એને મુક્તિ થવી અથવા મોક્ષપદ જ્ઞાનીનો કહે છે. અને એ મોક્ષપદ છે એને વિચારતા અપ્રમાણ લાગે છે, એ વાત ન્યાય સંપન્ન યોગ્ય લાગે છે. આ રીતે મોક્ષનું સ્વરૂપ તે દ્રવ્યને ભાવે, દ્રવ્યભાવ બંધનથી છૂટવું એને મોક્ષ કહેવામાં આવે છે. મોક્ષની બે લીટીની અંદર નિર્વાદ વ્યાખ્યા કરી નાખી છે, વાદા ન થઈ શકે એવી નિર્વિવાદ વાત કરી છે.